વ્રજવિહારી વિનાના વ્રજને જોતા જ ઉદ્ધવથી એક આછો નિશાસો નખાઈ ગયો. ક્યાં પહેલાંની સઘન કુંજો અને ક્યાં આજની વેરાન કુંજો, વ્રજના વૃક્ષો પણ વ્રજવિહારી વિના ઝૂરી રહ્યા છે. અંગ પર પલ્લવના પરિધાન ક્યાં છે? પુષ્પોના આભૂષણો ક્યાં? ગોકુળની ગાયો પણ વહાલાના વિયોગમાં ખડપાન ત્યજીને બેઠી છે. ઘડી થાય અને તે મથુરા તરફ નિહારી નિહારીને ભાંભરે છે. વૃક્ષ પરના પંખીઓ પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કરતા કરતા વિલાપ કરી રહ્યા છે. વ્રજના વાંદરા પણ ડાયા ડમરા થઈને વૃક્ષ પર બેસી ગયા છે. ઉદ્ધવજીએ રથના અશ્વને ધીમા પાડ્યા. થોડા સમય પહેલાં જ ગાયોના ગણ ગોકુરમાં પ્રવેશ્યા હતા. ગોરજના ગોટે ગોટા હજી હવામાં જ ઘૂમી રહ્યા હતા. એવામાં સુવર્ણ રથને આવતો જોયો. વ્રજરાજને થયું કે સુવર્ણ રથમાં વિરાજીને મારો શ્યામ રથમાં આવ્યો. શ્યામ સુંદર માટે ઉત્સુક બનેલી વ્રજરજ ઉદ્ધવજીના રથને ઘેરી વળી, પણ એમાં શ્યામ સુંદર ન જણાયા. ચારે તરફ ઘસારો કરીને વ્રજરજે પૂછવા માંડ્યું, અમારો શ્યામ ક્યાં છે? અમારો શ્યામ ક્યાં છે? ધૂળના ગોટે ગોટ ઉડતા ઉદ્ધવજી અકરાયા. આંખો બંધ કરીને અશ્વને દોડાવી મૂક્યા. હવે ઉદ્ધવજી નંદગાંવમાં પ્રવેશ્યા. પાસેના મેદાનમાં એકબીજા સાંઢ ટકરાઈ રહ્યા હતા. નાના નાના વાછરડાઓ અહીંથી ત્યાં કુદાકૂદ કરતા હતા. ચારે તરફથી ગાયોને દોહવાનો અવાજ આવી રહ્યો હતો. અલ્યા એ તાંબડી લાવ, પેલી ગાયને ખાણ મૂક, પેલું વાછરડું દૂધ ધાવી જાય છે. આવા અનેક અવાજોથી ગોકુર ગાજી રહ્યું હતું. આ બધું નિહાળતા નિહાળતા ઉદ્ધવજી આગળ વધ્યા. આગળ જતાં જરા શાંતિ જણાઈ. ગોપનાઓ સુમધુર સ્વરે રામ શ્યામના કીર્તન કરતી કરતી કામ કરી રહી હતી. આમ વ્રજનો વૈભવ નિહાળતા નિહાળતા ઉદ્ધવજી નંદભવન પાસે પહોંચ્યા. રસ્તામાં જ નંદબાબાનો ભેટો થઈ ગયો. નંદબાબા તો સુવર્ણ રથ જોઈને આભા જ બની ગયા. અરે આ તો એ જ રથ, આ રથમાં બેસાડીને અક્રૂરજી રામ શ્યામને મથુરા લઈ ગયા હતા. શું આ રથમાં બેસીને મારો શ્યામ તો પાછો નહીં આવ્યો હોય? હા હા, મારો શ્યામ જ છે. નંદબાબાનું રોમે રોમ પુલકિત બની ગયું. આંખમાંથી આનંદ અશ્રુ વહેવા લાગ્યા. દોડીને જ્યાં શ્યામને ભેટવા જાય છે ત્યાં જરા ખચકાયા. ના હોય, આ મારો શ્યામ. મારો શ્યામ હોય તો મને જુએ અને બાબા બાબા કહીને મારે કોટે વર્ગી પડે. આ તો કૃષ્ણ વેશધારી કોક બીજો જ જણાય છે. ત્યારે આ શ્યામ જેવો આવ્યો છે કોણ? મારા શ્યામ જેવું જ પીરું પિત્તાંબર પહેર્યું છે, માથે મોરપીછનો મુગટ છે, ભાલમાં સુંદર તિલક છે, શ્યામ જેવો જ વાન છે. નંદબાબાએ ધારી ધારીને જોવા લાગ્યું. સ્મૃતિના પટ ઉખેરવા માંડ્યા અને એકદમ બોલી ઉઠ્યા, અરે આ તો શ્યામ સખા ઉદ્ધવ છે. નંદબાબા દોડીને ઉદ્ધવજીને ભેટી પડ્યા. સ્નેહાશ્રુથી બંનેએ એકબીજાના અંગ ભીંજવી નાખ્યા. ભાવ આવેશ શાંત થતાં હાથ પકડીને ઉદ્ધવજીને નંદભવનમાં લાવ્યા અને યશોદાજીને સાથ પાડ્યો. દેવી સાંભળો છો? જુઓ તો ખરા, આપણા ત્યાં આજે કોણ આવ્યું છે? નંદબાબાનો સાદ સુણીને યશોદાજી આવ્યા. શ્યામ જેવો અણસાર આવતા જ એ બોલ્યા, ઓહો ઓહો, આજ તો મારો શ્યામ આવ્યો. આજે સવારથી એક કાગડો આંગણમાં આવીને કા કા કરતો હતો. મને સવારનું થતું હતું કે આજે મારો કનૈયો આવવો જોઈએ. છેવટે સાંજે મારો શ્યામ આવ્યો ખરો. તમે સાંભળી લો, કાગડાએ સુકંદ સારા આપ્યા. એની ચાંચ સોનાથી મઢાવવાની છે, એને મિષ્ટાન ખવડાવવાના છે, એને સુવર્ણ પિંજરે રાખવાનો છે. અરે, તું દીવાની બની છે કે શું? શ્યામ ક્યાં આવ્યો છે? આ તો શ્યામ સખા ઉદ્ધવ આવ્યો છે. શ્યામનો આ એવો અંતરંગ મિત્ર છે કે શ્યામના વસ્ત્રોને પ્રસાદી ગણીને પરિધાન કરે છે. શ્યામના જમતા જે વધે એ જ પ્રસાદી આરોગે છે. શ્યામ જેવો એનો વાન છે એટલું જ એનું વય છે, એટલું જ એનું વય છે એટલે તને શ્યામ લાગે છે. બાકી આ તો ઉદ્ધવ છે. કોણ? ઉદ્ધવ? મને ઓળખાણ ન પડી. યશોદાજીએ ધારી ધારીને જોતા પૂછ્યું, કેમ ઓળખાણ ના પડી? આપણા વસુદેવજી ખરા ને? એમના નાના ભાઈ દેવભાગનો દીકરો એ આ ઉદ્ધવ? અરે, આવડા મોટા કુટુંબમાં ક્યાંથી ઓળખાણ પડે? વસુદેવજીને બીજા નવ ભાઈ, કોને કેટલા દીકરા અને કયા કયા દીકરા દીકરીઓ એવી મને કંઈ ગમ જ નથી. ઉદ્ધવે આવી અને યશોદાના ચરણમાં વંદન કર્યા. મૈયાએ આશીર્વાદ આપતા કહ્યું, ઉદ્ધવ, તું તો પૂર્ણ ભાગ્યશાળી છે. શ્યામ સંગે તને રહેવાનું સાંપડ્યું, અમારા તો ભાગ્ય ફૂટી ગયા. હૈયાનું નીર સિંચી સિંચીને પ્રેમના છોડવાને ઉછેર્યો અને એ જ અમને હાથ તારી આપીને છટકી ગયો. પ્રેમમાં અમને એવા પરવશ કરી ગયો છે કે એના વિના ખાવું પીવું ગમતું નથી. રાત દિવસ બસ એના જ વિચારો સતાવ્યા કરે છે. આટલું કહેતા તો યશોદા મૈયાની આંખમાંથી શ્રવણ ભાદરવો વહેવા લાગ્યો. ઉદ્ધવની સાથે બેસીને નિરાતે બધી જ વાતો કરીશું. છેક મથુરાથી આવ્યા છે, સવારનું કંઈ ખાધું પીધું નહીં હોય, એમના માટે જર લાવ, હાથ પગ ધોવડાવ. યશોદા મૈયાએ ઉદ્ધવજીને હાથ પગ ધોવડાવી જળપાન કરાવ્યું, મધુર પર્ક આપ્યો અને ભોજન બનાવવા બેઠા. ગોવિંદના ગયા પછી મૈયાને ભોજન બનાવવામાં રસ જ ન રહ્યો હતો. આ ઉદ્ધવ મારા શ્યામનો કોક સંદેશો લાવ્યો હશે એ આશામાં ને આશામાં યશોદા મૈયાએ દૂધપાક પૂરી બનાવ્યા. નંદબાબા અને ઉદ્ધવજીને ભોજન કરાવ્યું. પોતાને પણ જમવાનું હતું, પણ શ્યામની વાતો સાંભળવાની અધીરાઈમાં રસોડાની સાફસૂફીનું કામ દાસદાસીઓને સોંપીને ઉદ્ધવજી પાસે આવીને બેઠા. થાક્યા પાક્યા ઉદ્ધવજી સૈયામાં જરા આડા પડખે થયા. તરત જ નંદબાબા ઉઠીને ઉદ્ધવજીની પથારીમાં બેઠા અને એનું ચરણ હાથમાં લેતા બોલ્યા, ઉદ્ધવ, આજે તો તું થાકી ગયો હોઈશ, લાવ આજ ચરણ ચંપી કરી આપું. આ સાંભળતા જ ઉદ્ધવ સફારો બેઠો થઈ ગયો. અરે બાબા, આ તો ઉલટી ગંગા વહન કરે છે, મારે તો આપની ચરણ ચંપી કરવી જોઈએ, અમે તો આપના બાળકો કહેવાઈએ. ભાઈ, તમે બાળકો તો ખરા જ. બાળક થાકી ગયો હોય ત્યારે એના માતા પિતા એના પગ નથી દબાવતા? અરે બાબા, પણ હું ક્યાં થાક્યો છું? રથમાં બેસીને મથુરાથી વ્રજમાં આવ્યો છું, એમાં થાકવાનું ક્યાં આવ્યું? ઉદ્ધવજી આનાકાની કરતા રહ્યા અને નંદબાબાએ ચરણચંપી ચાલુ રાખી. ચરણચંપી કરતા કરતા નંદબાબાએ પૂછ્યું, ઉદ્ધવ, ત્યાં મથુરામાં બધા મજામાં તો છે ને? હા બાબા, બધા જ મજામાં છે. હવે ત્યાં સી વાતનું દુઃખ છે? જેનો સૌને ભય હતો એ કંસનું તો કૃષ્ણએ કાસર કાઢી નાખ્યું. મથુરા ત્યજી ગયેલા યાદવો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. રામ શ્યામ પણ ભણી ગણીને પાછા આવી ગયા. આપ બંનેને સામે પ્રણામ પઢાવ્યા છે, પાઠવ્યા છે, સામે પ્રણામ પાઠવ્યા છે. એમ સાંભળતા જ નંદ યશોદાના મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. બંને એકી સાથે પૂછ્યું, હે સાચું કહે છે ઉદ્ધવ? કૃષ્ણએ અમને બંનેને પ્રણામ પાઠવ્યા છે? કનૈયો કોઈ દિવસ યાદ કરે છે ખરો? અરે બાબા, આ તમે કેવી વાત કરો છો? તમને એ યાદ નહીં કરે તો બીજા કોને યાદ કરશે? એટલા માટે તો શ્યામે મને અહીં મોકલ્યો છે. અહીં આપને મળવા એ ખૂબ તલ પાપડ થઈ રહ્યો છે, પણ અગત્યના રાજકાજ છોડીને એ અહીં હાલમાં આવી શકે તેમ નથી. ઉદ્ધવ, રાજકાજ સંભાળે એવું કનૈયા વિના બીજું કોઈ ત્યાં છે જ નહીં. અમે તો અહીં દાડા ગણીએ છીએ, એવો શુભ દિવસ ક્યારે ઉગશે? મનમોહનનું મનોહર મુસ્કાન ભર્યું મુખડું નિહારવાનો શુભ અવસર ક્યારે આવશે? આમ કહેતા કહેતા નંદ બાબા પ્રેમ વિભોર બની ગયા. ઉદ્ધવના ચરણ આપતા ચરણ ચાપતા ચાપતા આંગળીઓના વેઢા પર અંગૂઠો ઠરવા લાગ્યો. ભાવ સમાધિમાં એ સ્થિર થઈ ગયા અને ગણગણવા લાગ્યા, ઉદ્ધવ હવે આ હૃદય હાથ રહેતું નથી. રામ શ્યામને હું ગોદમાં લઈ સૂતો રહેતો, એના મુખના દર્શન કર્યા વિના તો હું મારી આંખો ખોલતો નહોતો. આજે મારા આ નયન દર્શન પ્યાસા છે, મારી ગોદ સુની છે. શ્યામના શ્રી અંગનો સ્પર્શ કરવાને ટેવાયેલો મારો આ હાથ ઊંઘમાં રજાઈ પર ફરે છે ત્યારે હાથને અંગારો ચંપાયો હોય એવો અનુભવ થાય છે. ઉદ્ધવ, એ તો કહો, મારો શ્યામ ક્યારે અહીં આવવાનો છે? બાબા, જેવી દશા તમારી અહીં છે એવી જ શ્યામની ત્યાં છે. એ મથુરાના રાજા તો બન્યા છે, પણ એમના અંતરમાંથી બાળપણની વાતો ખસતી નથી. હમણાં થોડા દિવસ પહેલાં અશ્વ પર બેસીને ક્યાંક જવાનું હતું, હું સાથે જ હતો. અશ્વ પર બેઠા તો ખરા, પણ આંખમાં અશ્રુ ઉભરાઈ આવ્યા. મેં પૂછ્યું, રથમાં રડો છો કેમ? ઉદ્ધવ, આ અશ્વ પર બેસું છું અને મને મારા નંદબાબા યાદ આવે છે. એ ઘોડો થતા અને હું એમની પીઠ પર ચડી બેસતો. જેવો પ્યાર નંદબાબાએ મને આપ્યો છે એવો બીજો કોણ આપશે? બાબા, શ્યામ તમને પ્રસંગે પ્રસંગે યાદ કરે છે. ઉદ્ધવ, કનૈયો એ તો કનૈયો છે, એ ભૂલ્યો ભૂલાય એમ નથી. એની એક એક લીલા એક એક રમત આજે નજર સમક્ષ તરવરી રહી છે. વ્રજ પર જે કૃપા કરી છે એવું કોઈ કરશે નહીં. વ્રજને અનેક આફતમાંથી એણે બચાવ્યું છે, પણ અમે એવા કૃતજ્ઞ નીવડ્યા કે એના વિના અમારા પ્રાણ ટકી રહ્યા છે. આજે તો અમારા પ્રાણને કહીએ છીએ કે એ પ્રાણપંખી, હવે કઈ સુખ આશાએ તું આ દેહ પિંજરમાં ભરાઈ બેઠું છે? શ્યામની તો હવે આશા રાખવી જ વ્યર્થ છે. ઉદ્ધવ, હું શ્યામનો પિતા કહેવડાવવાનો લાયક નથી રહ્યો. ખરો પિતા તો દશરથ. રામનો વિયોગ થતાં એમણે પ્રાણ છોડી દીધા. આ પ્રાણ પણ મારો વેરી બન્યો છે, એ મારાથી છૂટતો નથી. આમ બોલતા બોલતા નંદ બાબા બેહોશ બનીને પથારીમાં પડી ગયા. જર વિના જેમ માછલું તરફડે એમ નંદકુંવર વિના એ તરફડી રહ્યા હતા. નંદ બાબાની પ્રેમ વિભોર દશા જોતા જ ઉદ્ધવજી સ્તબ્ધ બની ગયા. નંદ બાબા બેસુદ્ધ થઈને પથારીમાં આરોટતા હતા અને એમના હાથમાં ઓસિકું આવી ગયું. ઓસિકાને જકડીને છાતી સરસું દબાવ્યું, લાલાના ગાલ ચૂમતા હોય એમ ઓશિકાને ચૂમવા માંડ્યું અને કહેવા લાગ્યા, લાલા તું આજ સુધી ક્યાં ગયો હતો? તારા વિના મને ખાવું ગમતું નથી, પીવું ગમતું નથી. બેટા તને ભૂખ તો લાગી હશે, અહીં વ્રજ જેવું માખણ મથુરામાં ક્યાંથી મળે? તારી માં તો રોજ તારે માટે ગંગી ગાયનું માખણ જુદું તારવી રાખે છે, એ ખાવું છે ને? અને નંદબાબાએ બૂમ પાડી, અરે સાંભળો છો, આજે શ્યામ આવ્યો છે, એને ખૂબ ભૂખ લાગી છે, એને માટે માખણ મિશ્રી લઈ આવો. આ સાંભળતા જ પાસે બેઠેલા યશોદા મૈયાનું હૈયું ભરાઈ આવ્યું. સમય થતાં નંદબાબા કંઈક સ્વસ્થ થયા. ગદગદ કંઠે કહેવા લાગ્યા, ઉદ્ધવ હું શું કરું, અમારા મન જ અમારા વશમાં નથી. શ્યામની બાળપણની વાતો યાદ આવે છે અને મન આકુર વ્યાકુર થઈ જાય છે. એક દિવસ મને બદ્રી કેદારની યાત્રા કરવાનું મન થયું. મેં મારા મનની વાત મનમોહનને જણાવી. એણે કહ્યું, બાબા આ ઉંમરે આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવો છો? આપ કહો તો બધા જ તીર્થોને અહીં હાજર કરું. હું તો કૃષ્ણની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. મેં કહ્યું, એવું હોય તો અહીં બોલાવો. જોત જોતામાં એણે ઉત્તરાખંડના સર્વ તીર્થોને અહીં બોલાવીને બોલાવ્યા અને કહ્યું, જુઓ બાબા, આ આદિબદ્રી, આ બુઢા કેદર, આ હરદ્વાર, આ ભગીરથી, આ અલકનંદા, આ ઋષિકેશ, આ લક્ષ્મણ ઝુલા, આ ગંગોત્રી, આ યમુનોત્રી, ઉદ્ધવ કનૈયો હતો નાનો પણ મારા સુખ દુઃખનું ધ્યાન રાખતો હતો, આજે શી ખબર એને શું થયું છે? આજે અમને એના વિયોગમાં તરફડાવ્યા કરે છે. જ્યારે એના બાળપણની વાતો યાદ આવે છે ત્યારે હૈયું હાથ રહેતો નથી. મારા કરતાં એની માની દશા બરી છે. એ તો એનું છાશ પીવાનું છાલ્યું જુએ છે અને આંખમાંથી અશ્રુ ટપકવા માંડે છે. યશોદાજીએ પાલવ વડે અશ્રુ લૂછતા કહ્યું, પણ ઉદ્ધવ હું પણ શું કરું? આ છાલ્યા માટે રામશ્યામ એટલા લડ્યા છે કે ન પૂછો ને વાત. શ્યામ કહે, આ છાલ્યામાં હું દૂધ પીવું, અને બલરામ કહે, હું પીવું. મા મહેનતે મેં બેઉને સમજાવ્યા, મારા ખોરામાં બેસાડીને બંનેને દૂધ પાયું. અને માણસો ઘડી પહેલાંની વાત એ બંને ભૂલી ગયા અને રમતા રમતા જ મારા ખોરામાં ઊંઘી ગયા. મારા રામશ્યામ વિના આ ભવન મને ખાવા ધાય છે. ઘરની બહાર નીકળું તો વ્રજ ખાવા ધાય છે. રસોઈ બનાવવા બેસું છું તો રસોઈ કરવામાં ચિત્ત ચોંટતું નથી. શ્યામની કોઈ પણ વસ્તુ જોઉં છું અને હૈયું ભરાઈ આવે છે. એક વખત રોટલીની કણક બાંધી રહી હતી અને શ્યામ યાદ આવ્યો. આંખમાંથી એટલા બધા આંસુ સર્યા કે રોટલીની કણક ઢીલી થઈ ગઈ, દાળ પણ પાણી જેવી થઈ ગઈ, શાકમાં પાણી થઈ ગયું. તે દિવસથી કોઈ દિવસ રસોઈ કરવા રસોડામાં બેસતી નથી. આજે તને જોઈને કંઈક હિંમત આવી અને તારે માટે રસોઈ બનાવી. રોજ 32 જાતના પકવાન બને છે પણ કનૈયા વિના કોરિયો ઘરે ઉતરતો નથી. મહા મહેનતે એક બે કોરિયા ઘરે ઉતારું છું અને પ્રાણ ઢકાવી રાખું છું, પણ મારી અબુદ્ધ ગાયોને કોણ સમજાવે? જ્યારથી કનૈયો ગોકુળ છોડીને મથુરા ગયો છે, ત્યારથી મારી ગરગી ગાય ઘાસમાં મોં મારતી નથી. ચૂંટી ખણો અને લોહીની ટસર ફૂટે એવી તાજી માજી મારી ગાયો હતી, આજે કનૈયાના વિયોગમાં સુકાઈને સોટા જેવી થઈ ગઈ છે. મને જુએ છે અને મારી આસપાસ ફેરા ફરવા માંડે છે. ક્યાંક કનૈયો મૈયાની સાથે આવ્યો તો નથી ને? ગાયોની આવી દશા જોઈને મેં તો ગૌશાળામાં જવાનું જ છોડી દીધું છે. ભવનની સામે એક સુંદર આંબાનું વૃક્ષ છે, કેવી મજેદાર કેરીઓ એને ઉતરતી હતી. એની કેરીઓ ચૂસે અને નૃત્ય કરવા લાગે, કનૈયો નાચે એની સાથે, આંબા પર મોર નાચવા લાગે. આનંદ પ્રમત્ત બનેલા મયુર એક પછી એક પીછા છોડવા માંડે. કનૈયો એ પીછાને માથામાં ખોસે અને નાચવા લાગે. જ્યારથી કનૈયો મથુરા ગયો છે ત્યારથી એ આંબો ફર્યો નથી. મોરે કદી નૃત્ય કર્યું હોય એવું પણ મને જાણ્યું નથી. મયુર વૃંદ એ આંબા પર આવીને બેસે છે, લાંબી ડોક કરીને નંદભવનમાં નિરખે છે. કનૈયાને ન જોતા એ પણ વિલાપ કરવા લાગે છે. એમના વિલાપમાં મને કૃષ્ણ 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 ધ્વનિ સંભળાય છે. ઉદ્ધવ, વ્રજમાં એવી કોઈ વસ્તુ નથી, એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ ઘટના નથી જેમાં કૃષ્ણની સ્મૃતિ સમાઈ ન હોય. આમ કહેતા કહેતા યશોદા મૈયાનું હૈયું ભરાઈ આવ્યું. પુત્ર સ્નેહને કારણે એમના સ્તનમાંથી દૂધડા દ્રવવા લાગ્યા. કૃષ્ણ પ્રત્યેનો આવો પ્રગાઢ પ્રેમ જોઈને ઉદ્ધવજી ભાવ વિભોર બની ગયા. નંદ યશોદા જેવો નિર્મળ અને નિષ્કપટ પ્રેમ એમણે કદી જોયો ન હતો. નંદ યશોદાજીને સાંત્વન આપવા માટે ઉદ્ધવે કહ્યું, વ્રજરાજ, રામ શ્યામને આપ સાધારણ પુરુષ ન સમજો, એ તો સર્વ જીવોના અંતઃકરણમાં સમાન ભાવે વસનારા પુરાણ પુરુષ છે. અનાદિ છે, અનંત છે, સર્વગત છે. એમની પીછાવેલી આ બધી માયા છે. ઉદ્ધવજી, તમારી જ્ઞાનભરી વાત મારી સમજમાં નથી આવતી. એક છે અને બધામાં છે. એક જ પુરુષ સર્વમાં રહીને કેવી રીતે ક્રિયા કરી શકે? નંદબાબાએ પૂછ્યું. વ્રજરાજ, આ જ્ઞાનનો વિષય અતિ ગૂઢ છે, છતાંય તમને સરળતાથી સમજાવું. અગ્નિ તો બધે એક સરખો જ હોય છે, પણ જુદા જુદા સ્થાને જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. જેટલું લાકડું એવો અગ્નિ, લાકડું ચોરસ તો દેવતાય ચોરસ, લાકડું ગોર તો અગ્નિ પણ ગોર. સ્વરૂપ ભેદ હોવા છતાં કાર્ય તો બધે સરખું. આ પ્રમાણે અનેક યોનિઓમાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરીને જ્ઞાન સ્વરૂપે તે સૌનું નિયમન કરે છે. સર્વ અંતર્યામી શ્રી કૃષ્ણના શરણમાં જવું એ સર્વ જીવોનો કર્તૃત્વ છે. અંત સમયે એક ક્ષણ માટે પણ વિશુદ્ધ મનથી જે પ્રભુનું શરણું સ્વીકારે છે તેની તમામ કર્મ વાસનાઓ બરીને ખાક થઈ જાય છે અને તે બ્રહ્મમય બની જાય છે. જેનો એટલો મહિમા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિનો બહાર ઉતારવા માટે તો નર રૂપે અવતર્યા છે. એમની સાથે પ્રેમ કરવો એ જ જીવને સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ છે અને આપને તો એ સહજ પ્રાપ્ત છે. પછી કયું સુકૃત કરવાનું આપને બાકી રહ્યું? આપે તો સર્વે કંઈ કરી લીધું છે. નંદબાબાએ કહ્યું, ઉદ્ધવ, તમારી આ જ્ઞાનની વાતો મારી બુદ્ધિમાં ઉતરતી નથી. આપની વાત સાચી હશે. કનૈયો પરબ્રહ્મા પરમાત્મા હશે, સૌના હૈયામાં એ વસી ગયો હશે, પણ અમે કૃષ્ણને અંતઃકરણમાં જોઈ શકતા નથી. અમારે તો એની સાંવરી સુરતના દર્શન કરવા છે. જ્ઞાનની વાતો અમારે સાંભળવી નથી. અમને તો એ કહો કે અમારો શ્યામ વ્રજમાં ક્યારે આવશે? હમણાં તો યાદવોના ઉત્કર્ષ માટે એને અનેક કામો કરવાના છે, એટલે હમણાં તો નહીં આવે. આ કામ પતશે કે તરત જ અહીં દોડી આવશે? વ્રજરાજે નિરાશાનો સૂર કાઢતા કહ્યું, અને ઉદ્ધવ આવું તો એણે પહેલાંય કહ્યું હતું અને તમારી સાથે કહેવડાવ્યું હતું, એમાં નવું શું કીધું તમે? વ્રજરાજ, એવું નથી, શ્યામ અવશ્ય વ્રજમાં આવશે ત્યારે તમને સમજાશે. યશોદાજી વચમાં બોલી ઉઠ્યા, કનૈયો અહીં કેમ નથી આવતો? એ હું સારી રીતે જાણું છું. ઉદ્ધવે પૂછ્યું, માં આપ આમ કેમ બોલો છો? ત્યારે હું શું ખોટું કહું છું? નાનો હતો ત્યારે મેં એને ધવડાવવા માટે ખોરામાં લીધેલો, એવામાં દૂધ ઉભરાતું જોયું, ધાવતો મૂકીને દૂધ સંભાળવા ગઈ, એને રીસ ચડી, તે મય વલોવવાનું માટલું ફોડી નાખ્યું. મેં એને ખાંડણિયા સાથે બાંધ્યો, ધમકાવ્યો. મને એમ લાગે છે કે એ વાતથી એને બહુ જ માઠું લાગ્યું છે, આથી જ એ વ્રજમાં આવતો નથી. માં, તમે તમારી હાંકે રાખો છો ને, ભગવાન તો માન અપમાનથી સદાય પર હોય છે, એમને નથી કોઈ પ્રિય કે નથી કોઈ અપ્રિય, નથી શત્રુ કે નથી મિત્ર, એ તો સમદર્શી છે. ઊંચ નીચ, અધમ ઉત્તમ, સમ વિષમ, ગ્રાહ્ય અગ્રાહ્ય તથા ત્યાજ્ય અતાજ્ય, એવું કંઈ નથી, એ તો જન્મ મરણ રહિત છે. ઉદ્ધવ, આ તારી વાત કેમ મનાય? એણે તો મારે ત્યાં જન્મ લીધો છે, પછી જન્મ રહિત કેમ કહેવાય? માતાજી, આ જ્ઞાનની વાતો છે, એ સર્વાત્માના ન તો કોઈ માતા છે કે ન તો કોઈ પિતા છે, તે સ્ત્રી, પુત્ર, સગા, સહોદર, પારકા કે પોતાના, એ બધાથી પર છે. દેહ જન્ય, જન્મ, મૃત્યુ સર્વથી તે પર છે. એમને માટે ન તો કોઈ કર્તવ્ય છે કે ન તો કોઈ અકર્તવ્ય. એ જન્મ ધારણ કરે છે તો સાધુ પુરુષોની રક્ષા માટે, મનુષ્ય શરીરમાં જ અવતાર ધારણ કરે છે એવું પણ નથી, કદી દેવતા બનીને યાચના પણ કરે છે, ક્યારેક કચ્છ મચ્છ બનીને તમોગુણની લીલાઓ પણ કરે છે, ક્યારેક મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્ય જેવી ચેષ્ટાઓ કરે છે. અજન્મ હોવા છતાં એ જન્મ ધારણ કરે છે, એ ત્રણેય ગુણોનો આશ્રય લે છે. ગુણાતીત હોવા છતાંય આ ત્રણેય ત્રણના સહકારથી સંસારની રચના કરી પાલન પણ કરે છે અને સંહાર પણ કરે છે. ઉદ્ધવજી, આ તમે કયા ભગવાનની વાત કરો છો એ જ મને સમજાતું નથી. મારો કનૈયો તો સમજણો થયો ત્યારથી જ ગાયો ચારવા જતો. તમે કહો છો એને કોઈ કર્તવ્ય નથી, જ્યારે મેં મારા કનૈયાને કદી નવરો જોયો નથી, એ તો કંઈ ને કંઈ કર્યા જ કરે. કર્તવ્ય અકર્તવ્ય કશું જ ન હોય તો એણે મોટા મોટા અસુરોને માર્યા કેવી રીતે? વ્રજરાજે પ્રતિપ્રશ્ન કર્યો. વ્રજરાજ, આનું નામ જ ભગવાનની માયા. નાનું બાળક ફેર સુંદરડી ફરે છે ત્યારે એને આસપાસની વસ્તુઓ ફરતી દેખાય છે, પણ ખરેખર તો બાળક જ ફરતું હોય છે. એમ ચિત્ત કરતા હોય તેમના મનુષ્યને અહમબુદ્ધિ થાય છે, એટલે ચિત્તને આત્મા માને છે, તેથી જ આત્મા કરતા કહેવાય છે. સર્વના આત્મા તો શ્રી કૃષ્ણચંદ્ર છે. ઉદ્ધવ, ચિત્ત, આત્મા, પુરાણ પુરુષ, અનાદિ, અનંત, એમાં કંઈ જ સમજણ પડતી નથી. અમે તો આટલું જ સમજીએ કે કૃષ્ણ અમારો પુત્ર છે. તમારી જ્ઞાનભરી વાતોમાં અમારી બુદ્ધિ પહોંચતી નથી. તમે જ્ઞાની છો એટલે તમને દુઃખ નહીં થતું હોય, અમને તો કૃષ્ણ વિયોગનો ભારો ભાર દુઃખ થાય છે. શ્રી કૃષ્ણ સંબંધમાં વાતો કરતાં કરતાં પરોઢ થયું. પ્રજાજ્ઞાઓએ સુમધુર સ્વરે કૃષ્ણ કીર્તન કરવા માંડ્યા. ઘરમાં દીપક પ્રગટાવ્યા, ઘરને સાફસૂફ કરીને દહીં મથવા માંડ્યું. વરોણામાં ગમ્મર ગમ્મર અવાજથી વ્રજ ગાજવા લાગ્યું. કેટલીક ગોપિકાઓએ કૃષ્ણ કીર્તન કરતાં કરતાં ઘંટી માંડી. ગોપોએ ગાયોને દોવવાની તૈયારીઓ કરવા માંડી. ઉદ્ધવજીને પરમ આશ્ચર્ય થયું અને બોલ્યા, અરે કનૈયાની વાતોમાં ને વાતોમાં તો સવાર પડી ગયો, સમય ક્યાં ગયો એની ખબર જ ન પડી. ચાલો, અરુણોદય થવા આવ્યો છે, હું યમુનાજીમાં સ્નાન કરી આવું. વ્રજરાજે કહ્યું, ઉદ્ધવ જરૂર હોય તો કોઈ સેવકને સાથે લેતા જજો. નહીં નહીં વ્રજરાજ, હું તો એકલો જ જઈશ. ઉદ્ધવજી વસ્ત્રો લઈ યમુનાજીમાં સ્નાન કરવા નીકળી પડ્યા.